ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 10 એપ્રિલ 2026 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૌલીના મહાવાક્ય છે. મીઠા બાળકો, બાપ આવ્યા છે ભારતને સેલ્વેજ અર્થાત મુક્ત કરવા. આપ બાળકો આ સમયે બાપના મદદગાર બનો છો. ભારત જ પ્રાચીન ખંડ છે. મીઠા બાળકો, બાપ આવ્યા છે ભારતને સેલ્વેજ અર્થાર્થ મુક્ત કરવા. આપ બાળકો આ સમયે બાપના મદદગાર બનો છો. ભારત જ પ્રાચીન ખંડ છે. પ્રશ્ન છે, ઊંચી મંઝિલમાં રૂકાવટ અર્થાત અડચણ નાખવાવાળી નાની નાની વાતો કઈ છે? ઉત્તર છે, જો જરા પણ કોઈ શોખ છે, અનાસક વૃત્તિ નથી, સારું પહેરવા ખાવામાં બુદ્ધિ ભટકતી રહે છે, તો આ વાતો ઊંચી મંઝિલ પર પહોંચવામાં અડચણ નાખે છે. એટલે બાબા કહે છે, બાળકો વનવાસમાં રહો, તમારે તો બધું જ ભૂલવાનું છે, શરીર પણ યાદ ન રહે. ઓમ શાંતિ. બાળકોને આ સમજાવ્યું છે કે આ ભારત જ અવિનાશી ખંડ છે અને આનું અસલી નામ છે જ ભારત ખંડ. હિન્દુસ્તાન નામ તો પછી પડ્યું છે. ભારતને કહેવાય છે આધ્યાત્મિક ખંડ. આ પ્રાચીન ખંડ છે. નવી દુનિયામાં જ્યારે ભારત ખંડ હતો તો બીજા કોઈ ખંડ નહોતા. મુખ્ય છે જ ઇસ્લામી, બૌદ્ધિ અને ક્રિશ્ચિયન. હવે તો ઘણા ખંડ થઈ ગયા છે. ભારત અવિનાશી ખંડ છે. આને જ સ્વર્ગ અર્થાત હેવન કહેવાય છે. નવી દુનિયામાં નવો ખંડ એક ભારત જ છે. નવી દુનિયા રચવાવાળા છે પરમપિતા પરમાત્મા, સ્વર્ગના રચયિતા હેવનલી ગોડફાધર. ભારતવાસી જાણે છે કે આ ભારત અવિનાશી ખંડ છે. ભારત સ્વર્ગ હતું. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ પધાર્યા. સમજે છે સ્વર્ગ ક્યાંક ઉપરમાં છે. દેલવાડા મંદિરમાં પણ વૈકુંઠના ચિત્ર છત પર દેખાડ્યા છે. આ કોઈની બુદ્ધિમાં નથી આવતું કે ભારત જ સ્વર્ગ હતું. હવે નથી, હમણાં તો નર્ક છે. તો આ પણ અજ્ઞાન થયું. જ્ઞાન અને અજ્ઞાન બે વસ્તુ હોય છે. જ્ઞાનને કહેવાય છે દિવસ, અજ્ઞાનને રાત. ઘોર અજવાળું અને ઘોર અંધારું કહેવાય છે. અજવાળું એટલે રાઈઝ અર્થાત ઉત્થાન થવું. અંધારું એટલે ફોલ અર્થાત પતન થવું. મનુષ્ય સૂર્યને આથમતો જોવા માટે સનસેટ પર જાય છે. હવે તે તો છે હદની વાત. આના માટે કહેવાય છે બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત. હવે બ્રહ્મા તો છે પ્રજાપિતા, તો જરૂર પ્રજાના પિતા થયા. જ્ઞાન અંજન સદગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ. આ વાતો દુનિયામાં કોઈ પણ નથી સમજતો. આ છે નવી દુનિયા માટે નવી નોલેજ. સ્વર્ગ માટે સ્વર્ગના રચયિતાની નોલેજ જોઈએ. ગાય પણ છે ફાધર ઇઝ નોલેજફુલ અર્થાત પરમપિતા જ્ઞાનના સાગર છે. તો શિક્ષક થઈ ગયા. ફાધરને કહેવાય જ છે પતિત પાવન. બીજા કોઈને પતિત પાવન કહી ન શકાય. શ્રી કૃષ્ણને પણ ન કહી શકાય. ફાધર તો બધાના એક જ છે. શ્રી કૃષ્ણ તો બધાના ફાધર નથી. તે તો જ્યારે મોટા થાય, લગ્ન કરે, ત્યારે એક બે બાળકોના બાપ બનશે. રાધા કૃષ્ણને પ્રિન્સ પ્રિન્સેસ અર્થાત રાજકુમાર રાજકુમારી કહેવાય છે. ક્યારેક સ્વયંવર પણ થયો હશે. લગ્ન પછી જ મા બાપ બની શકે છે. એમને ક્યારેય કોઈ વર્લ્ડ ગોડફાધર અર્થાત વિશ્વના પરમપિતા કહી ન શકે. વર્લ્ડ ગોડ ફાધર ફક્ત એક જ નિરાકાર બાપને કહેવાય છે. ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર શિવ બાબાને ન કહી શકાય. ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડફાધર છે પ્રજાપિતા બ્રહ્મા. એમના દ્વારા સંપ્રદાય નીકળે છે. એ નિરાકાર ગોડ ફાધર નિરાકાર આત્માઓના બાપ છે. નિરાકારી આત્માઓ જ્યારે અહીં શરીરમાં છે ત્યારે ભક્તિ માર્ગમાં પોકારે છે. આ બધી તમે નવી વાતો સાંભળો છો, યથાર્થ રીતે કોઈ પણ શાસ્ત્રમાં નથી. બાપ કહે છે હું સન્મુખ બેસી આપ બાળકોને સમજાવું છું, પછી આ જ્ઞાન બધું ગુમ અર્થાત પ્રાયઃ લોપ થઈ જાય છે. પછી જ્યારે બાપ આવે ત્યારે આવીને યથાર્થ જ્ઞાન સંભળાવે, બાળકોને જ સન્મુખ સમજાવીને વારસો આપે છે, પછી પાછળથી શાસ્ત્ર બને છે. યથાર્થ તો બની ન શકે કારણ કે સત્યની દુનિયા જ ખતમ થઈ જૂઠ ખંડ થઈ જાય છે, તો જૂઠી વસ્તુ જ હશે કારણ કે ઉતરતી કળા જ હોય છે. સત્યથી તો ચડતી કળા થાય છે. ભક્તિ છે રાત, અંધારામાં ઠોકરો ખાવી પડે છે, માથું નમાવતા રહે છે, એવું ઘોર અંધારું છે. મનુષ્યોને તો કાંઈ પણ ખબર નથી રહેતી, દર દર ધક્કા ખાતા રહે છે. આ સૂર્યનો પણ ઉદય અને અસ્ત થાય છે જે બાળકો જઈને જુએ છે. હવે તો આપ બાળકોને જ્ઞાન સૂર્યનો ઉદય થતો જોવાનો છે. રાઇઝ ઓફ ભારત અને ડાઉનફોલ ઓફ ભારત અર્થાત ભારતનો ઉત્થાન અને પતન. ભારત એવું ડૂબે છે જેમ સૂર્ય ડૂબે છે. સત્યનારાયણની કથામાં આ દેખાડે છે કે ભારતનો વેડો નીચે ચાલ્યો જાય છે, પછી બાપ આવીને એને મુક્ત કરે છે. તમે આ ભારતને ફરીથી મુક્ત કરો છો, આ આપ બાળકો જાણો છો. તમે નિમંત્રણ પણ આપો છો, નવનિર્માણ પ્રદર્શન પણ નામ ઠીક છે. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે એનું પ્રદર્શન ચિત્રો દ્વારા સમજણ અપાય છે, તો એ જ નામ ચાલ્યું આવે તો સારું છે. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે અથવા ઉત્થાન કેવી રીતે થાય છે આ તમે દેખાડો છો. જરૂર જૂની દુનિયાનું પતન થાય છે ત્યારે દેખાડે છે કે ઉત્થાન કેવી રીતે થાય છે. આ પણ એક કથા છે. રાજ્ય લેવું અને ગુમાવવું 5000 વર્ષ પહેલા શું હતું? કેસે સૂર્યવંશીઓનું રાજ્ય હતું, પછી ચંદ્રવંશી રાજ્ય સ્થાપન થયું. તેઓ તો એકબીજા પાસેથી જ રાજ્ય લે છે. દેખાડે છે ફલાણા પાસેથી રાજ્ય લીધું. તેઓ કોઈ સીડી નથી સમજતા. આ તો બાપ સમજાવે છે કે તમે ગોલ્ડન એજ અર્થાત સતયુગથી સિલ્વર એજ અર્થાત ત્રેતામાં ગયા, સીડી ઉતરતા આવ્યા. આ 84 જન્મોની સીડી છે. સીડી ઉતરવાની હોય છે, પછી ચડવાની પણ હોય છે. ડાઉનફોલ અર્થાત પતનનું પણ રહસ્ય સમજાવવાનું હોય છે. ભારતનો ડાઉનફોલ કેટલો સમય, રાઇઝ કેટલો સમય, ફોલ અને રાઇઝ ઓફ ભારતવાસી વિચારસાગર મંથન કરવાનું હોય છે. મનુષ્યને પ્રલોભનમાં કેવી રીતે લાવીએ અને પછી નિમંત્રણ પણ આપવાનું છે. ભાઈઓ બહેનો આવીને સમજો, બાપની મહિમા તો પહેલા બતાવવાની છે. શિવ બાબાની મહિમાનું એક બોર્ડ હોવું જોઈએ. પતિત પાવન જ્ઞાનના સાગર, પવિત્રતા શાંતિ સુખ શાંતિના સાગર, સંપત્તિના સાગર, સર્વના સદગતિ દાતા, જગત પિતા, જગત શિક્ષક, જગત ગુરુ શિવ બાબા પાસેથી આવીને પોતાનો સૂર્યવંશી ચંદ્રવંશી વારસો લો તો મનુષ્યને બાપની ખબર પડે. બાપની અને શ્રી કૃષ્ણની મહિમા અલગ અલગ છે. આ આપ બાળકોની બુદ્ધિમાં બેસેલું છે. સર્વિસેબલ અર્થાત સેવાધારી બાળકો જે છે તે આખો દિવસ દોડાદોડી કરતી રહે છે. સર્વિસેબલ અર્થાત સેવાધારી બાળકો જે છે તે આખો દિવસ દોડાદોડી કરતા રહે છે. પોતાની લૌકિક સર્વિસ હોવા છતાં પણ છુટ્ટી અર્થાત રજા લઈ સેવામાં લાગી જાય છે. આ છે જ ઈશ્વરીય ગવર્મેન્ટ. ખાસ બાળકીઓ જો આવી સર્વિસમાં લાગી જાય તો બહુ જ નામ નીકળી શકે. સેવાધારી બાળકોની પાલના તો સારી રીતે થતી જ રહે છે, કારણ કે સેવાવાનો ભંડારો ભરપૂર છે. જે ભંડારામાંથી ખાધું તે ભંડારો ભરપૂર, કાળ કંટક દૂર. તમે છો શિવવંશી, તે રચયિતા છે, આ રચના છે. બાબુલ નામ બહુ જ મીઠું છે. શિવ સાજન પણ તો છે ને, શિવ બાબાની મહિમા જ અલગ છે. નિરાકાર શબ્દ લખવાથી સમજે છે કે એમનો કોઈ આકાર નથી. બિલવેડ મોસ્ટ અર્થાત સૌથી પ્રિય શિવ બાબા છે. પરમપ્રિય તો લખવાનું જ છે. આ સમયે લડાઈનું મેદાન એમનું પણ છે તો તમારું પણ છે. શિવ શક્તિઓ અહિંસક ગવાય છે, પરંતુ ચિત્રોમાં દેવીઓને પણ હથિયાર આપી હિંસા દેખાડી દીધી છે. હકીકતમાં તમે યોગ અથવા યાદના બળથી વિશ્વની બાદશાહી લો છો, હથિયારો વગેરેની વાત જ નથી. ગંગાનો પ્રભાવ ખૂબ છે, અનેકને સાક્ષાત્કાર પણ થશે. ભક્તિ માર્ગમાં સમજે છે કે ગંગાજળ મળે ત્યારે ઉદ્ધાર થાય, એટલે ગુપ્ત ગંગા કહેતા રહે છે. કહે છે બાણ માર્યું અને ગંગા નીકળી. ગૌમુખમાંથી પણ ગંગા દેખાડે છે. તમે પૂછશો તો કેસે ગુપ્ત ગંગા નીકળી રહી છે? ત્રિવેણી પર પણ સરસ્વતીને ગુપ્ત દેખાડી છે. મનુષ્યોએ તો ખૂબ વાતો બનાવી દીધી છે, અહીં તો એક જ વાત છે, ફક્ત અલ્ફ. બસ અલ્લાહ આવીને બહિષ્ટ સ્થાપન કરે છે, ખુદા હેવન અર્થાત સ્વર્ગ સ્થાપન કરે છે, ઈશ્વર સ્વર્ગ સ્થાપન કરે છે. હકીકતમાં ઈશ્વર તો એક છે. આ તો પોતપોતાની ભાષામાં ભિન્ન ભિન્ન નામ રાખી દીધા છે, પરંતુ એ સમજે છે કે અલ્લાહ પાસેથી જરૂર સ્વર્ગની બાદશાહી મળશે. અહીં તો બાપ કહે છે મન મના ભવ. બાપને યાદ કરવાથી વારસો જરૂર યાદ આવશે. રચયિતાની રચના છે જ સ્વર્ગ. એવું થોડી કહેવાશે કે રામે નર્ક રચ્યો. ભારતવાસીઓને આ ખબર જ નથી કે નિરાકાર રચયિતા કોણ છે. તમે જાણો છો કે નર્કનો રચયિતા રાવણ છે, જેને બાળે છે. રાવણ રાજ્યમાં ભક્તિ માર્ગની કલમ કેટલી મોટી છે. રાવણનું રૂપ પણ ખૂબ ભયંકર બનાવ્યું છે. બોલે પણ છે કે રાવણ અમારો દુશ્મન છે. બાપે અર્થ સમજાવ્યો છે, વિસ્તાર મોટો અર્થાત ખૂબ છે તો રાવણનું શરીર પણ મોટું બનાવે છે. શિવ બાબા તો બિંદુ છે, પરંતુ ચિત્ર મોટું બનાવી દીધું છે, નહીં તો બિંદુની પૂજા કેવી રીતે થાય? પૂજારી તો બનવાનું છે ને. આત્મા માટે તો કહે છે બ્રુકુટીની વચ્ચે ચમકે છે અજબ સિતારો, અને પછી કહે છે આત્મા સો પરમાત્મા, તો પછી હજાર સૂર્યથી વધારે તેજ કેવી રીતે હશે? આત્માનું વર્ણન તો કરે છે, પરંતુ સમજતા નથી. જો પરમાત્મા હજાર સૂર્યથી વધારે તેજ જો પરમાત્મા હજાર સૂર્ય કરતા તેજ હોય તો દરેકમાં પ્રવેશ કેવી રીતે કરે? કેટલી અયથાર્થ વાતો છે જે સાંભળીને શું બની ગયા છે. કહે છે આત્મા સો પરમાત્મા, તો બાપનું રૂપ પણ એવું જ હશે ને, પરંતુ પૂજા માટે મોટું બનાવ્યું છે. પથ્થરના કેટલા મોટા મોટા ચિત્ર બનાવે છે, જેમ ગુફામાં મોટા મોટા પાંડવ દેખાડ્યા છે, જાણતા કંઈ નથી. આ છે ભણતર. ધંધો અને ભણતર અલગ અલગ છે. બાબા ભણાવે પણ છે અને ધંધો પણ શીખવાડે છે. બોર્ડમાં પણ પહેલા બાપની મહિમા હોવી જોઈએ. બાપની ફૂલ અર્થાત પૂરી મહિમા લખવાની છે. આ વાતો આ બાળકોની બુદ્ધિમાં નંબરવાર પુરુષાર્થ અનુસાર આવે છે. એટલે મહારથી ઘોડે સવાર કહેવાય છે. હથિયાર વગેરેની કોઈ વાત નથી. બાપ બુદ્ધિનું તાળું ખોલી દે છે. આ ગોદરેજનું તાળું કોઈ ખોલી ન શકે. બાપની પાસે મળવા આવે છે તો બાબા બાળકોને પૂછે છે કે પહેલા ક્યારે મળ્યા છો, આ જગ્યા પર આ દિવસે ક્યારે મળ્યા છો. તો બાળકો કહે છે, હા બાબા, 5000 વર્ષ પહેલા મળ્યા છીએ. હવે આ વાતો આવી રીતે કોઈ પૂછી ન શકે. કેટલી ગુહ્ય સમજવાની વાતો છે, કેટલી જ્ઞાનની યુક્તિઓ બાબા સમજાવે છે, પરંતુ ધારણા નંબરવાર થાય છે. શિવ બાબાની મહિમા અલગ છે, બ્રહ્મા વિષ્ણુ શંકરની મહિમા અલગ છે. દરેકનો પાર્ટ અલગ અલગ છે, એક ન મળે બીજાથી. આ અનાદિ ડ્રામા છે, એ જ પછી રિપીટ અર્થાત પુનરાવૃત્તિ થશે. હમણાં તમારી બુદ્ધિમાં બેસેલું છે કે આપણે કેવી રીતે મૂળ વતનમાં જઈએ છીએ, પછી આવીએ છીએ પાઠ ભજવવા માટે. જઈએ છીએ વાયા સૂક્ષ્મ વતન, આવતા સમયે સૂક્ષ્મ વતન નથી. સૂક્ષ્મ વતનનો સાક્ષાત્કાર ક્યારેય કોઈને થતો જ નથી. સૂક્ષ્મ વતનનો સાક્ષાત્કાર કરવા માટે કોઈ તપસ્યા નથી કરતા, કારણ કે એને કોઈ જાણતું જ નથી. સૂક્ષ્મ વતનના કોઈ ભગત થોડી હશે. સૂક્ષ્મ વતન હમણાં રચે છે વાયા સૂક્ષ્મ વતન જઈ, પછી નવી દુનિયામાં આવીશું. આ સમયે તમે ત્યાં આવતા જતા રહો છો. તમારી સગાઈ થઈ છે, આ પિયર ઘર છે. વિષ્ણુને પિતા નહીં કહેવાશે, તે છે સસુર ઘર અર્થાત સાસરો. જ્યારે કન્યા સાસરે જાય છે તો જૂના કપડાં બધું છોડીને જાય છે. તમે જૂની દુનિયાને જ છોડી દો છો. તમારા અને એમના વનવાસમાં કેટલો ફરક છે. તમારે પણ ખૂબ અનાસક્ત રહેવું જોઈએ. દેહાભિમાન તોડવાનું છે. ઊંચી સાડી પહેરશો તો ઝટ દેહ અભિમાન આવી જશે. હું આત્મા છું આ ભૂલી જશો. આ સમયે તમે છો જ વનવાસમાં. વનવાસ અને વાનપ્રસ્થ એક જ વાત છે. શરીર જ છોડવાનું છે તો સાડી નહીં છોડશું શું? હલકી સાડી મળે છે તો દિલ જ નાનું અર્થાત મન નિરાશ થઈ જાય છે. એમાં તો ખુશી થવી જોઈએ. સારું થયું જે હલકું વસ્ત્ર મળ્યું. સારી વાતને તો સંભાળવી પડે. આ પહેરવા ખાવાની નાની નાની વાતો પણ ઊંચી મંઝિલ પર પહોંચવામાં અટકાવે છે. મંઝિલ ખૂબ ઊંચી છે. કથામાં પણ સંભળાવે છે કે પતિએ કહ્યું, આ લાકડી પણ છોડી દો. બાપ કહે છે, આ જૂના કપડાં, જૂની દુનિયા, બધું ખલાસ થવાનું છે. એટલે આ આખી દુનિયાથી બુદ્ધિયોગ તોડવાનો છે. આને બેહદનો સંન્યાસ કહેવાય છે. સંન્યાસીઓએ તો હદનો સંન્યાસ કર્યો છે. હવે તો ફરી તે અંદર આવી ગયા છે. પહેલાં તો એમનામાં બહુ જ તાકાત હતી. ઉતરવા વાળાની મહિમા શું થઈ શકે છે? નવા નવા આત્માઓ પણ પાછળ સુધી આવતા રહે છે પાઠ ભજવવા. એમનામાં શું તાકાત હશે? તમે તો પૂરા 84 જન્મ લો છો. આ બધું સમજવા માટે કેટલી સારી બુદ્ધિ જોઈએ. સર્વિસેબલ બાળકો સેવામાં ઉછળતા રહેશે. જ્ઞાન સાગરના બાળકો એવું ભાષણ કરે જેવી રીતે બાબા ઉછળે છે એમાં ફંક નથી થવાનું. અચ્છા, મીઠા મીઠા સિક્કી લતા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, બુદ્ધિથી બેહદનો સંન્યાસ કરવાનો છે. પાછા ઘરે જવાનો સમય છે એટલે જૂની દુનિયા અને જૂના શરીરથી અનાસક્ત રહેવાનું છે. બીજી પોઈન્ટ છે, ડ્રામાના દરેક દ્રશ્યને જોવા છતાં સદા હર્ષિત રહેવાનું છે. વરદાન છે બાપ દાદાને પોતાના સાથી સમજીને ડબલ ફોર્સથી કાર્ય કરવાવાળા સહજ યોગી ભવ. બાપ દાદાને પોતાના સાથી સમજીને ડબલ ફોર્સથી કાર્ય કરવાવાળા સહજ યોગી ભવ. તો કોઈ પણ કાર્ય કરતા બાપ દાદાને પોતાના સાથી બનાવી લો તો ડબલ ફોર્સથી કાર્ય થશે અને સ્મૃતિ પણ બહુ જ સહજ રહેશે. કારણ કે જે સદા સાથે રહે છે એમની યાદ સ્વતઃ બની રહે છે. તો એવા સાથી રહેવાથી અથવા બુદ્ધિ દ્વારા નિરંતર સતનો સંગ કરવાથી સહજ યોગી બની જશો અને પાવરફુલ સંગ હોવાને કારણે દરેક કર્તવ્યમાં તમારો ડબલ ફોર્સ રહેશે, જેનાથી દરેક કાર્યમાં સફળતાની અનુભૂતિ થશે. સ્લોગન છે, મહારથી તે છે જે ક્યારેય માયાના પ્રભાવમાં પરવશ ન હોય. મહારથી તે છે જે ક્યારેય માયાના પ્રભાવમાં પરવશ ન હોય. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. આજની પોઈન્ટ છે, મધુરતા જ બ્રાહ્મણ જીવનની મહાનતા છે. જ્યાં મધુરતા છે ત્યાં પવિત્રતા છે. પવિત્રતા વગર મધુરતા આવી નથી શકતી. જેટલો બુદ્ધિમાં નશો હોય એટલી જ કર્મમાં નમ્રતા અને બોલમાં મધુરતા હોય. એવા નશામાં રહેવાથી ક્યારેય નુકસાન નહીં થશે. સિદ્ધિને મેળવવા માટે સિદ્ધિને મેળવવા વાળા સ્વયંને નમ્રચિત્ત નિર્માણ દરેક વાતમાં સ્વયં પોતાને ગુણગ્રાહક અને મધુરતા સંપન્ન બનાવશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.